प्रवचन नंबर 711 तारीख 26/11/96 61 मिनिट समयसार गाथा 93 तथा सेटिकानी गाथा
વિષય લીધો તો એ વિષય થોડો અપૂર્ણ રહ્યો છે. અને ફરીથી અમિત ગતિ આચાર્ય ભગવાન એની યોગ સારી રચના કરી છે. એનું પાનું 153 છે. સંવર અધિકારમાં પોતે લખે છે કે જ્ઞાનાદિ ગુણોનું કોઈના દ્વારા હરણ કે સર્જન થઈ શકતું નથી. એ વાત આખી અર્થ સહિત થઈ છે. હવે એની વ્યાખ્યા એટલે વિશેષ સ્પષ્ટતા. પાછલા પદમાં આત્માને આત્માના જે ગુણોની સૂચના છે તેમનો અહીં જ્ઞાન દર્શન ચારિત્રરૂપે ઉલ્લેખ કર્યો છે. પરિણામનો નિશ્ચય રત્નત્રયના પરિણામ જેમને સમ્યક વિશેષણથી વિશિષ્ટ સમજવા જોઈએ ત્યારે તે ગુણોનું ગુણોની કોટીમાં આવે છે. સમ્યક શબ્દ ઉમેરે એકલા સમ્યક એકલા જ્ઞાન દર્શન ચારિત્ર એમ નહીં, સમ્યક આગળ શબ્દ જોઈ એવો એક બનાવ બની ગયો. જૂનાગઢમાં જ્યારે ઉમાસ્વામી ભગવાન એ ગિરનાર ઉપર પોતાની સાધના કરતા હતા તે વખતની વાત છે. એ શ્રાવકો જૂનાગઢમાં રહેતા હતા ત્યારે આચાર્ય ભગવાનને કોઈ વખતે આહારની ઈચ્છા થાય તો ગામમાં પધારે. એમાં એક શ્રાવકને ઘેરે પધાર્યા. એ શ્રાવક બહાર બજારમાં ગયા હતા અને એમના ધર્મપત્ની હતા. વિધિપૂર્વક પ્રજ્ઞા કરીને એને આનંદને બહુમાન કરીને પક્ષાલન પગનું કરીને પૂજા કરીને એમને આહારદાન આપ્યું. ત્યારે આહાર લઈને જ્યારે ઉભા થયા ત્યારે એક બોર્ડમાં લખેલું હતું એ વાંચ્યું. બોર્ડમાં એમ લખેલું હતું એ શ્રાવકે એક પ્રતિજ્ઞા કરી હતી કે રોજ મારે એક શ્લોક બનાવો. તો એક શ્લોકની રચના કરી. દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એવું એક સૂત્ર બનાવ્યું પોતે બોર્ડમાં લખેલું ચોકથી. એના ઉપર આચાર્ય ભગવાનની નજર પડી ઉમાસ્વામી ભગવાનની. તો તેઓ શ્રી શું કર્યું કે ચોક લઈને આગળ સમ્યક શબ્દો મેળવી દીધો. સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ તો જંગલમાં ચાલ્યા ગયા મુનિરાજ. ત્યારે પેલા શ્રાવક આવીને ઘરમાં જુએ છે બોર્ડ ઉપર નજર કરી તો આગળ સમ્યક શબ્દો મેરાણો. ધર્મપત્નીને પૂછ્યું કે આ સમ્યક શબ્દ કોણે ઉમેર્યો છે. કે આપણે ઘરે કલ્પવૃક્ષ પધાર્યા હતા આજે હે જ્યારે એમને ખ્યાલ આવ્યો કે સૂત્રની રચના કરવાની મારી શક્તિ નથી, એ મુનિરાજને શોધવા નીકળી ગયા. ખાધા પીધા વિના ગિરનાર ઉપર ગયા અને જ્યાં એ પોતે ધ્યાનમાં મગ્ન થતા હતા ત્યાં એ ગુફામાં જઈને વંદન કરી, નમસ્કાર કર્યો, વિનય કરીને, પ્રભુ એક મારી આ જે ભૂલ થઈ હતી તે આપે સુધારી. શું છે તો કે મેં એક પ્રતિજ્ઞા કરી છે કે રોજ એક સૂત્ર બનાવું, પછી હું આહાર લઈશ. જો સૂત્ર નહીં બનાવું તે દિવસ મને આહારનો ત્યાગ છે. આવી મેં પ્રતિજ્ઞા હું લઈ ચૂક્યો છું. સૂત્ર બનાવવાની મારી શક્તિ નથી એનું મને ભાન થયું છે. હવે એક હાથ જોડીને વિનંતી કરું છું કે રોજ હું આપની પાસે આવીશ અને આપે મને એક સૂત્ર બનાવીને આપવાનું, લખીને આપવાનું, અથવા મોઢે બોલશો તો હું લખી લઈશ. એ વખતે તું મોઢે હતું બધું. ત્યારે ઉમાસ્વામી ભગવાનને કરુણા આવી કે જો સૂત્ર નહીં મળે તો આ ઉપવાસ ઉપર ઉતરી જશે, ઉપવાસ થશે ને. એટલે તેઓ શ્રી હા પાડી અને રોજ આવીને એક સૂત્ર લઈ જાય. એમાં આખું આ તત્વાર સૂત્રની રચના થઈ ગઈ ગિરનાર ઉપર. એટલે કહેવાનો મારો આશય એ છે કે આચાર્ય ભગવાનની શક્તિ કોઈ અપૂર્વ હોય છે. એમાં યોગ સારની ગાથામાં પણ આચાર્ય ભગવાન ફરમાવે છે કે પાછલા પદમાં આત્માના જે ગુણોની સૂચના છે, દોષની ગુણ, તેમનો અહીં જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે ઉલ્લેખ કર્યો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, ત્રણ થઈને એક મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ એક વચન છેલ્લું છે. એ ત્રણેયની એકતા જ્ઞાયકમાં થાય છે. ભેદ હોવા છતાં ભેદ ન દેખાય એને સ્વજ્ઞ કહેવામાં આવે છે. જેમને સમ્યક વિશેષણ થી જોવાય છે શરૂ થયું એનું વિશેષણ બિલકુલ સમ્યક, તેને વિશિષ્ટ સમજવા જોઈએ, ત્યારે તે ગુણોની કોટીમાં આવે છે. નહીતર મિથ્યા દર્શનાદિક ગુણ ન હોઈને અવગુણ અથવા દોષ કહેવાય છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ ભલે હો, રત્નત્રય કહેવામાં આવે છે પણ એ શુભ વિકલ્પ છે, એ તો બંધનું કારણ છે. આ સમ્યક દર્શનાદિ ગુણોને ન તો ઇન્દ્રિયોના સ્પર્શનાદિ વિષય હરે છે. સમ્યક દર્શનાન ચારિત્ર જેને પ્રગટ થઈ ગયું એને ગમે એવા બહારના વૈભવ પુણ્ય કારણે દેખાતા હોય, પેલા દેવલોકનો દેવ સુધર્મેન્દ્ર, કરોડો તો અપસરા જેને છે અને વૈભવનો કોઈ પાર નહીં, લબ્ધિ એ પ્રકારની ઘણી એને હોય છે, પણ કે છે કે વિષયો આત્માના અનુભવને હરી શકતા નથી, તેમનો નાશ થઈ જતો નથી. અને ન નિરંતર સેવા કરવામાં આવેલ કોઈ ઇન્દ્રિયના વિષયોનો ક્ષય કરી શકે નહીં. અને આગળ નિરંતર સેવા કરવામાં આવેલ ગુરુજન આદિક તેમને ઉત્પન્ન કરે છે. ગુરુના ચાર હાથ હોય એને ખબર હોય કે આ શિષ્ય મુક્કામી છે તો પણ એને કંઈ એની પર્યાયને આપે, સમ્યક જ્ઞાનને આપે, એ તો અશક્ય અસંભવિત છે. એ કોઈ એમ માને કે આ ગુરુ મને તારી દેશે તો એ ગુરુને ઓળખતો નથી, કે ગુરુને જ્ઞાતા માનતો નથી પણ કરતા માને છે, એટલે ગુરુનું અપમાન કરે છે, અનાદર કરે છે. અરે જ્ઞાની તો કરતા નથી પણ અજ્ઞાની પણ સ્વભાવથી જોવામાં આવે તો પોતાનાને પરના પરિણામનો કરતા નથી તો અકર્તા બિરાજમાન અંદરમાં છે. જીવ પ્રનમનશીલ છે તેમને આ ગુણ પર્યાય દ્રષ્ટિએ ઉત્પન્ન થાય છે, પર્યાય અપેક્ષા એ ગુણો પ્રગટ થાય છે તથા વિનાશ પામે છે. સમયવર્તી છે ને, એક સમયવર્તી છે મોક્ષ માર્ગ. ધારાવાહી તેના તે પરિણામ પ્રગટ ભલે થાય પણ એનું આયુષ્ય એક પર્યાયનું એક સમય પૂરતું છે. ત્રિકાળી દ્રવ્ય જેમ શાશ્વત નિત્ય ધ્રુવ છે, અવિનાશી છે, એમ પરિણામ નથી. પરિણામ તો સમય સમય વર્તી હોવાથી ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉપજેને વીણશે ઉપજેને વીણશે. દ્રવ્ય દ્રષ્ટિએ નહીં, પર્યાય અપેક્ષાએ એ ઉપજવું વીણસવાનું થાય પણ દ્રવ્ય દ્રષ્ટિથી જોતા ભગવાન પરમાત્માનો તો ઉપજતો નથી ને મળતો પણ નથી. દ્રવ્યની અપેક્ષાએ કોઈ પણ વસ્તુ ન કદી ઉત્પન્ન થાય છે કે ન કદી નાશ પામે છે. ઉત્પાદને વ્યય પર્યાયોમાં અવસ્થાઓમાં થયા કરે છે, કરે તો થાય એમ નથી. ઉત્પાદ વ્યય નિરંતર પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે થયા કરે છે, એનો આત્મા કરતા નથી છતાં કરતા માને તો મિથ્યા દ્રષ્ટિ બને છે. આવી સ્થિતિમાં જીવ સ્વયં પણ આ ગુણોનો કરતા હરતા નથી. પોતાનો આત્મા પણ સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામનો કરતા બની શકતો નથી. કેમ કે એ પરિણામ સત છે અને એનામાં કરતાપણું છે. એ પરિણામનો કરતા પરિણામ હોવા છતાં દ્રવ્યને કરતા માને તો એક ભાવનો બે કરતા થઈ જાય છે, તો બે સતનો નાશ થાય છે. માટે ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ છે, નિષ્ક્રિય છે, એ પરિણામનો કરતા નથી. પરિણામનો કરતા પરિણામ છે, સ્વયં ઉપજે છે અને સ્વયં વિનાશ પામે છે. આવી સ્થિતિમાં જીવ સ્વયં પણ આ ગુણોનો કરતા હરતા નથી અને ન કદી પરના કારણે આ ગુણોનો આત્મામાં નવો ઉત્પાદ થાય છે. ગુરુના કારણે, દેવગુરુ શાસ્ત્રના કારણે, જ્ઞેયના કારણે જ્ઞાન કદી ઉત્પન્ન થઈ શકતું નથી. જ્ઞેય જ્ઞેયના સ્થાનમાં છે અને જ્ઞાન ઉપજે છે એના સ્થાનમાં છે. નવું ઉત્પાદ અથવા મૂળમાંથી વિનાશ થાય છે. આ કાલનો આધાર હતો એ પૂરું થઈ ગયું. હવે 94 નંબરની ગાથા કર્તા કર્મધિકારની ચાલે છે, એનો લગભગ પૂરું થઈ છે ટીકા પર, છતાં 4-5 લીટી છે લઈ. જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, આત્મા પોતાના સ્વભાવને છોડીને એ રાગ રૂપે થવું પરિણમવું એ અશક્ય છે, અસંભવિત છે. એ શુભાશુભ ભાવ નો ઉત્પાદક નથી. શુભાશુભ ભાવ થાય એનો એ કરતા નથી. કરતા માને તો મિથ્યા દ્રષ્ટિ બને છે. થાય છે હકીકત પણ એનો કરતા બનતો નથી. આત્મા અકર્તા રહે છે અને પરિણામ થયા કરે છે. અશક્ય છે એમ લખું. આહા, એવા રાગદે સુખ દુઃખાદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરણતો થકો. હવે પોતે જ્ઞાનમય થયો છે એટલે અજ્ઞાન હવે ઉત્પન્ન થતું નથી. અજ્ઞાન દશામાં કરતાપણાની ભ્રાંતિ હતી. કરતા તો નહોતો થતો પણ હું કરું છું એમ એને પ્રતિભાસ થતો હતો. એ મિથ્યા પ્રતિભાસ નીકળી ગયો, હવે સમ્યક પ્રતિભાસ આવ્યો. શું કે છે, જ્ઞાનનું જ્ઞાન તો પ્રગટ કરતો, જ્ઞાન કોમન રાખો. માણું ગાથામાં પણ ત્યારે જ્ઞાનનું અજ્ઞાન કરે છે ત્યારે જ્ઞાન કોમન રાખો. એ જ્ઞાન અજ્ઞાનમાં કન્વર્ટ થતું હતું, પલટો બદલો. હવે આ જ્ઞાન જે કોમન હતું ઉપયોગ, એ ઉપયોગ અભિમુખ આત્માને થયો તો જ્ઞાનનું જ્ઞાન તો પ્રગટ થઈ ગયું. સામાન્ય ઉપયોગ હતો, વિશેષમાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું. ઉપયોગમાં સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાનની કોઈ ઉપાધિ નથી. સામાન્ય જ્ઞાન ઉપયોગમાં એ બંધમોક્ષનું કારણ નથી. એ જો એ ઉપયોગ સ્વસન્મુખ થાય તો મોક્ષ માર્ગ કહેવાય, અને પરસન્મુખ થઈને પરિણમે પરમાત્મા બુદ્ધિ કરે તો મિથ્યા દર્શન થાય છે. જ્ઞાન પ્રગટ થતી વખતે પુરુષાર્થ છે. જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે સમયવર્તી, ત્યારે એના અભિપ્રાયમાં હું પરને જાણું છું, હું પરને કરું છું ને જાણું છું, એ જોડકું છે. એક સાથે જન્મે ને એક સાથે મરે. અજ્ઞાન હોય ત્યારે કર્તા બુદ્ધિ પણ હોય પરની, અને જ્ઞાતા બુદ્ધિ પણ સાથે જ હોય. એ જોડકું છે, જુગલિયા જન્મે ને મરે એક સાથે છે ને. એમ આ કરતા બુદ્ધિ હોય અહીંયા જ્ઞાતા બુદ્ધિ હોય, જ્ઞાતા બુદ્ધિ હોય અહીંયા કરતા બુદ્ધિ હોય. એ છે કે આ પુરુષાર્થની આયા જરા ઝીણો ઉપયોગ કરે, સૂક્ષ્મ ઉપયોગ કરે તો સમજાય એવું છે. ગુરુદેવ ફરમાવતા હતા કે તારો ઉપયોગ આમ જાય છે એને આમ વાળીને આત્માને જો છે તો આટલું. ઉપયોગ અનાદિ કાળથી પોતાની ભૂલથી પોતાના દોષથી દર્શનોના ઉદયથી નહીં પણ પોતાના દોષથી અભિપ્રાય આ અભિપ્રાય આ અધ્યાસ નિગોદના એને સંસ્કાર છે. એ સંસ્કાર આખા નિર્મૂળ થવા માટે અનંતો પુરુષાર્થ જોઈએ. સામાન્ય ઉપયોગ ઉપર ઉપરથી સાંભળી લીધું, શાસ્ત્રો વાંચી લીધા, બીજાને ઉપદેશ આપવા માંડ્યો, એમાં એ કામ થાય એવું નથી. અંતરથી ગોલન કરીને એને અકર્તાનો પક્ષ આવે છે અને પછી પક્ષાતિક્રાંત પણ થઈ જાય છે. જ્યારે અકર્તાનો પક્ષ આવે છે ત્યારે જ્ઞાનમય પણ પલટો આવે છે કે ખરેખર મારું જ્ઞાન પરને જાણતો નથી. જેમ પરને કરતો નથી એમાં દ્રવ્યનો પક્ષ આવે છે, દ્રવ્યના સ્વભાવનો, નિષ્ક્રિય દ્રવ્ય સ્વભાવનો પક્ષ આવી જાય છે. અને જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, એક દ્રવ્યનો નિશ્ચય અને એક જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, આ બધું શાસ્ત્રમાં છે, આપણે લેશું હમણાં. ઈ શું કે જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે પોતાને જાણવાનું છોડીને પરનો જાણવા જાય જ નહીં, એનો મૂળ સ્વભાવ છે. જ્યાં અકર્તા અંદરમાં ગોલન થવા માંડ્યું અને ગોલન કરતા કોઈ વખતે જ્યારે જે જીવને સમ્યક દર્શન થવાનું હોય છે ત્યારે તેને કોઈ અપૂર્વ સ્વભાવનો પક્ષ આવી જાય છે. એ સ્વભાવનો પક્ષ આવ્યા પછી એક પરિણતિ ચાલુ રહે છે. સમ્યક દર્શન થયા પછી જેમ પરિણતિ જ્ઞાનની દર્શનની ચારિત્રની રહીએ છે, સમ્યક દર્શન પછી એમ એક અપૂર્વ પક્ષ આવતા એને પોતાને ખાતરી થાય છે કે થોડાક કાળમાં મને સમ્યક થશે, એવું એને ભાન થઈ જાય છે. કોઈને પૂછવા ન જાય કે કેટલા ટાઈમે મને સમ્યક દર્શન થશે, એ પોતાનું જ્ઞાન પોતે જાણી લે છે. એવો એક અપૂર્વ પક્ષ, પણ યથાર્થ પક્ષ, હો જેવું સ્વરૂપ છે એવો દ્રવ્યનો પક્ષ. એકડો તો ધ્યેયનો છે, બગડો જ્ઞેયનો છે, એવો પક્ષ આવ્યા પછી નિરંતર એની પ્રણતિ અંદર ઝૂકતી ચાલે છે. વળે છે, વળતા વળતા વળીને અભેદ થઈ જાય છે, ત્યારે સમ્યક દર્શન થાય છે. એની સાથે સાથે જ્ઞાનમાં પણ એને આવ્યું કે જ્ઞાન તો જેનું છે એને જાણે, જ્ઞાન જેનું નથી એને જાણવા ન જાય. તો જ્ઞાન તો આત્માનું છે તો જાણનાર જ મને જણાય છે, એમ પણ એને જ્ઞાનની પર્યાયમાં આવે છે. એ આવતા કોઈ એનો જયારે કાળ પાકે છે પર્યાયનો, દ્રવ્ય તો એનો કરતા નથી, પર્યાયનો સકાળ યોગ્યતા, યોગ્યતાનું પુસ્તક પણ બહાર પડી ગયું છે, ભાઈ બહાર પાડ્યું છે અજમેરાભાઈ. યોગ્યતા તત્સમયની યોગ્યતા તો કહે છે કે ત્યારે એકાએક એને અનુભવ થાય છે. એકાએકનો શબ્દ પદ્મનંદી પદ્મશ્રીકી છે એમાં આચાર્ય ભગવાન એકાએક શબ્દ વાપર્યો છે. સમ્યક દર્શન ચારિત્રના પરિણામ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને કે સાદી મિથ્યાદ્રષ્ટિ હોય, પૂર્વનો અનુભવ હોય, છૂટી પડી ગયું, નહીં આવ્યો હોય, એમ તો મને લાગે છે ઘણા ટાઈમ થયા, ઘણા ટાઈમથી લાગે છે મને તો કે ગુરુદેવના શિષ્ય વર્ગમાં ભક્તોમાં કેટલાક તો સાદી મિથ્યાદ્રષ્ટિ જીવો અહીં આવ્યા છે અને કેટલાક પૂર્વના દેશના લબ્ધિના ઊંડા સંસ્કાર લઈને પણ અહીં આવ્યા છે. આત્મા તો અનાદિનો છે, અનાદિથી દેશના લબ્ધિ સાંભળેલી પણ છે, ઊંડા સંસ્કાર હોય એને, અને વર્તમાનમાં એ પુરુષાર્થ કરે તો એ પ્રાપ્ત થઈ શકે. સાદી મિથ્યા દ્રષ્ટિને તો બહુ સહેલું હોય છે એટલે એ પ્રાપ્ત જલ્દી કરે છે કાળની અપેક્ષાએ, અને સંસ્કાર વાળાને થોડીક મહેનત પડે છે વર્તમાન પુરુષાર્થ. એવી એક સ્થિતિ છે, ગુરુદેવ ફરમાવતા હતા કે આ બધી મોક્ષની મરડી છે. એના જ્ઞાનમાં ઘણા જીવોનો મોક્ષ આવી ગયો તો, નામઠામ સહિત આવી ગયો તો, પણ એ વાત બહાર ના આવી, પ્રસિદ્ધ ન થઈ. એવું જ્ઞાનની કોઈ શક્તિ હોય છે ભાઈ? જ્ઞાનની શક્તિ અમાપ અમાપ છે. હવે એનો ભાવાર્થ આપણે લઈને એક થોડીક બીજી વાત ઉપરથી કરવી છે, એ હમણાં કરી દઉં. જયારે આત્મા રાગદેશ સુખદુઃખાદી અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે, એ તો અવસ્થા પૂતગલના પરિણામ છે, મારા પરિણામ નથી, અણમળતા છે એવો શબ્દ છે કળષ્ટિકામાં. જ્ઞાનની સાથે રાગ છે ને, એ અણમળતો ભાવ છે, ચેતનની સાથે મળતા પણ એમ આવતું નથી. જેમ શીતોષ્ણ પણ પૂતગલની અવસ્થા છે, તેમ રાગદેશાદી પણ પૂતગલની અવસ્થા છે, દેવકર્મની અવસ્થા હો, નોકર્મની નહીં, નોકર્મમાં ટાઢીઓની અવસ્થા થાય. એવું ભેદજ્ઞાન થાય જ્યારે, ત્યારે પોતાને જ્ઞાતા જાણે, કરતા બધી છૂટી ગઈ, અને રાગાદીરૂપ પૂતગલને જાણે, એમ થતા રાગાદીનો કરતા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે, કરતા થતો નથી. રાગ રહી જાય અને કરતા બધી છૂટી જાય, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણતું રહી જાય અને પોતાને જાણવું છૂટી જાય, હું એને જાણું છું છૂટી જાય, ઇન્દ્રિય જ્ઞાન જેને કરે ભલે, હું જાણતો નથી, બે ભાગ પડી જાય છે અનુભવ પછી. જ્ઞાન ધારા અને કર્મ ધારા બે ભાગ પડી જાય છે. થોડા તો આત્માશ્રી પરિણામ થાય છે, એ તો અભેદ આત્મા થઈને રહીએ છે જ્ઞેય તરીકે. ધ્યેય તો ધ્યેય છે, અને થોડા પરિણામ બહિર્મુખીને થાય છે. ખબર છે કે મચકનો રાગ આવે છે, ઇન્દ્રિય જ્ઞાન પણ છે. એવા બે ભાગ, જ્ઞાનના બે ભાગ પડે છે, ચારિત્રના પડે છે, સુખના બે ભાગ પડે છે. થોડું સુખ અને થોડુંક પરાશ્રિત દુઃખ પણ છે, જાણે છે જ્ઞાન. જેમ છે એમ જાણે છે. રાગાદીનો કરતા આત્મા થતો જ્ઞાતા જ રહે છે. હવે એક પરિશિષ્ટ છે. પરિશિષ્ટ કેમ બનાવ્યું કે ધ્યેયની મુખ્યતાથી આ શાસ્ત્રની રચના થઈ છે. જ્ઞેયને કે જ્ઞાનની મુખ્યતા આમાં ગૌણ રાખી છે. એટલે આચાર્ય ભગવાનને એમ થયું, પરિશિષ્ટ એટલે કહેવા ગયું એ તો કહીશ, પણ ન કહેવાનું હોય, થોડું બાકી રહી ગયું હોય તો પણ હું પરિશિષ્ટમાં ઉમેરો કરી દઈશ. તો એમને પોતે કળશો બનાવ્યા છે, લખ્યું છે બધું. એમાં એક 151 નંબરનો કળશ છે, 251. હા, નંબરનો ભાવાર્થ વાંચું છું. શાસ્ત્રમાં તો બધો માલ ભર્યો છે. એકાંતવાદી જ્ઞાકાર રૂપ અનેકાકાર રૂપ જ્ઞાનને મલિન જાણી તેને ધોઈને તેમાંથી જ્ઞાકારો દૂર કરીને આ જ્ઞેયો પ્રતિભાસે છે જ્ઞાનમાં. એટલે મારું જ્ઞાન જાણે મલિન થઈ ગયું એમ જાણીને, મલિન થતું નથી. દર્પણમાં કોલસાનો પ્રતિભાસ થાય ત્યારે હાલો આપણે દર્પણને ધોઈ નાખીએ, અરે પણ એમાં કાળસ આવી નથી, ધોવાનો પ્રશ્ન રહેતો નથી. એમ જ્ઞાકારો દૂર કરીને જ્ઞાનને જ્ઞાકારો રહિત, જ્ઞાન જ્ઞાકારો સહિત જ હોય અનાદિ અનંત. સ્વપરના જ્ઞાકારો જ્ઞાનમાં પ્રતિભાસે છે, એ પ્રતિભાસમય જ્ઞાન છે, પરમય નથી. પરના પ્રતિભાસમય જ્ઞાન થાય છે. જ્ઞાનને જ્ઞાકારો રહિત એક આકાર રૂપ કરવા ઈચ્છો થકો જ્ઞાનનો નાશ કરે છે. અને અનેકાંતિક તો સત્યાર્થ વસ્તુ સ્વભાવને જાણતો હોવાથી જ્ઞાનને જ્ઞાન રૂપ થઈ જ અનેકાંતપણું માને છે. જ્ઞાનમાં અનેકાંતપણું સ્વભાવ સિદ્ધ છે. હવે 147 શક્તિમાં સ્વચ્છત્વ શક્તિ છે, 11મી શક્તિ છે. દેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક અર્થાત અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે. આ ઉપયોગનું લક્ષણ છે સ્વપ્નો પ્રતિભાસ થાય એવું એનું લક્ષણ છે. પોતાનું દોષ નથી, એ ગુણ છે. એવી સ્વચ્છત શક્તિ હવે થોડો ખુલાસો કરે છે કે જેમ દર્પણની સ્વચ્છ શક્તિથી પોતાની શક્તિથી તેના પર્યાયોમાં એટલે દર્પણના પર્યાયોમાં ઘટપટ આદિ પ્રકાશે છે, પ્રતિભાસે છે, તે મહાત્માની સચત શક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે, પ્રતિભાસે છે, પ્રકાશે છે કહો, પ્રતિબિંબિત થાય છે, એક અર્થવાચક છે. હવે એક પ્રશ્ન મારી સામે આવ્યો હતો, મધુભાઈએ કર્યો હતો પ્રશ્ન કે આ પ્રતિભાસનો આવિર્ભાવ ઈ શું છે? એટલે મેં જવાબ આપ્યો કે ભાઈ, એ પ્રતિભાસનો જે આવિર્ભાવ છે એ કોઈ શાસ્ત્રમાં જિનાગમમાં એનો આધાર મળતો નથી, એટલે આધાર વગર કેવું વ્યાજબી ન ગણાય, કોઈ આધાર મળે તો જુદી વાત છે, એમ કરીને મેં એને જવાબ આપ્યો. અને ખરેખર એવા આધારો બહુ મળતા પણ નથી, પણ એક આધાર મને મળી ગયો, એટલે એક અનુભવીના આધારથી તમને વાત કરું કે નાગસેન મુનિ થયા છે, ભાવલિંગી સંત, એને તત્વાનું શાસ્ત્ર નામનું પુસ્તક બનાવ્યું છે, શાસ્ત્ર રચના કરી છે. તેઓ શ્રી એક વખત એ તો અંતર્મૃતમાં ક્ષણમાં અંદર ને ક્ષણમાં બહાર સવિકલ્પ ને નિર્વિકલ્પ એવી દશા હોય છે, આનંદનું પ્રચંડ વેદન કરે છે એવા ધર્માત્મા અતિ આસન ભવ્ય પરમાત્મા થવાને તૈયારી વાળા છે. તેઓ એક વખત કુદરતી અંદરમાંથી બહાર આવીને શિષ્યને કહ્યું કે આજે તો અમને અરિહંતના દર્શન થયા. શિષ્ય કહ્યું કે આ પંચમ કાળ છે, આમાં અરિહંત ક્યાં હોય, આમાં કેવળ જ્ઞાન તો છે નહીં, તો કેવી રીતે દર્શન થયા? આ તમારો જવાબ આવે છે કે દર્શન થયા છે એ વાત સાચી છે, એ મૃગજળની માફક જૂઠમૂઠ નથી, એ પરોક્ષ દર્શન થાય છે, પર્યાય પ્રગટ નથી થતી. પ્રતિભાસનો આવિર્ભાવ એટલે પર્યાય કેવ જ્ઞાનની આ કાળે પ્રગટ થાય છે એમ કહેવાનો આશય નથી, પણ કેવળ પોતાનો આત્મા જે કેવળી થવાનો છે એવી ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિત પોતાના આત્માનું પોતાના જ્ઞાનમાં પ્રતિભાસ છે, એ કેવળ જ્ઞાન પરિણત પોતાનો આત્માનો પ્રતિભાસ વર્તમાન પ્રગટ જ્ઞાનમાં પ્રતિભાસ રહેલો છે, એનો આવિર્ભાવ એટલે એનો પરોક્ષ એને જ્ઞાન થાય છે. સંતોને એની વાત શું કરવી, એક આધાર, બીજો આધાર આપણા ગુરુદેવનો આપું કે રાજકોટ ઉપર કૃપા દર વર્ષે 15 દિવસ પધારે, એમાં એક વખત નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવીને એમ દેખાડું અમને, એને વાત નથી કરી અમને કંઈ, પણ દેખાણું અમને, થોડી ચર્ચા થઈ પ્રશ્ન ઉત્તર આપીને પછી પોતે સ્વયં કોઈને પૂછાશે બોલ્યા, આ હા જ્ઞાનની તાકાત, બધા વિચાર કરવા માટે કંઈક આવશે, હવે હમણાં આવશે, આ હા જ્ઞાનની તાકાત શું વાત કરવી. સાધકને કોઈ કોઈ વખતે, કાયમ માટે નહીં, કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં એને પરોક્ષપણે કેવળ જ્ઞાન જણાઈ જાય છે. અરિહંતના દર્શન થાય છે ત્યારે એક ભાઈ એમ કહ્યું, એ તો શ્રદ્ધા અપેક્ષાએ છે, એ નહીં જ્ઞાન અપેક્ષાએ કહું છું, નજરે જોયેલી આ વાત છે એમ કહ્યું એને. આ કોઈ અનુમાનથી વાત નથી, આ શાસ્ત્રમાં પ્રતિભાસ છે માટે કેવળ જ્ઞાન થવાનું છે એમ નહીં. કેવળ જ્ઞાનના દર્શન થાય છે અરિહંતના એમ કહ્યું. પછી બીજો આધાર, સમયસારમાં જયચંદ પંડિતે બનાવેલું છે એની અનુવાદ, એમાં ત્રણ જગ્યાએ પંડિતજી લખે છે કે શુદ્ધ નહીંથી જ્યારે શુદ્ધ આત્માને સન્મુખ સાધક થાય છે ત્યારે તેને કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે, એવો શબ્દ લખો. પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. અત્યારે કેવળ જ્ઞાન નથી, અત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે એ વાત અહીં છે જ નહીં, પણ કેવળ જ્ઞાન પ્રગટવાનું છે નિશ્ચિત. એનો પ્રતિભાસ છે, એ પ્રતિભાસનો આવિર્ભાવ થઈ જાય છે જ્ઞાનમાં. જ્ઞાન જ્ઞાનને જાણી લે છે, બસ જ્ઞાન જ્ઞાનને જાણે છે એવી તાકાત જ્ઞાનમાં રહેલી છે. આ મધુભાઈ પ્રશ્ન કર્યો હતો, એનો આજ સવારે વિચાર આવ્યો કે જાજો તો કઈ આધાર છે નહીં, આ બે આધાર અને સમયસારના ભાવાર્થમાં પંડિતજીએ ત્રણ વાર લખ્યું છે એના આધાર, બસ આ ત્રણનો આધાર રહેલો છે, બાકી જેના ગમમાં આની કોઈ ચર્ચા કે સ્પષ્ટીકરણ નથી. કારણ એમ છે કે સાધકને અનુભવ જ્ઞાનમાં તો ઘણા ભાવો આવતા હોય છે, પણ તપાસતા જેટલા ભાવો જ્ઞાનમાં આવે છે એટલા ભાવો શાસ્ત્રમાં લખેલા એવા શાસ્ત્રો અત્યારે દેખાતા નથી. ઘણો ઉપસર્ગ આવ્યો જૈન સૂત્રો ઉપર, પૂર્વે અન્યમતીએ બાળી નાખ્યા શાસ્ત્રો, એટલે થોડા શાસ્ત્રો રહ્યા છે અને એટલું ઘણું છે. આત્માના અનુભવ માટે ઘણું છે, આ તો એક જાણવાના વિષયની વાત ચાલે છે કે જ્ઞાનની કેવી તાકાત રહેલી છે, બાકી તો શુદ્ધ આત્માનો સ્વભાવ શું અને એનો અનુભવ કેમ થાય એ બે જણાય એટલે બધું, આત્માને જાણ્યું એને બધું જાણ્યું. હવે આજે આ વિષય તો આપણો જે છપાણો છે આમાં એ તો પૂરું થયું, હવે છપાણું નથી મને એમ હતું, ત્યાંથી વિચાર એમ હતો અને એમ વાતે થઈ હતી કે ભાઈ હું તો એક વખત વાંચન આપી શકે, બે વખત તો નહીં આપી શકે, તો કે ભલે એક વખત તમારું, એક વખત જુગલજી સાહેબનું, ભલે કઈ વાંધો નહીં, બે સંભાળી લેશું. અહીંયા આવ્યા પછી કે પોણો પોણો કલાક તો બે વખત આપો કે, એટલે મને એમ થયું કે આટલી ગાથા તો બસ છે, 16 દિવસમાં આટલી ગાથા માંડ ચાલશે એમ હતું, પણ બે વખત ચાલ્યું એટલે છપાણું એના કરતા વધારે લેવું પડે, એટલે શેટિકાની ગાથાનો લેવાનો વિચાર છે આજે. જુગલજી સાહેબ દાંડી પીટીને ફરમાવે છે કે આત્મા પરને જાણતો નથી, એટલે અમારા અને યુગલજી સાહેબના મતમાં કિંચિત માત્ર એક પિસારો ફેરફાર નથી. કોઈ કલ્પના કરશો માં ખોટી સાચી. એ બેઠા છે ને કહું છું, એ ગેરહાજરીમાં નથી કહેતો, એટલું બસ છે. આત્મા પરને જાણતો નથી તો જાણનારો જ જણાય છે, અંદર અનુભવ થાય છે આ વાતમાં, આ વાક્યમાં તો. અને એક શશીભાઈ છે, જરા ચગ છે ચગ, સમજી ગયા? એને મને પૂછ્યું, આ બેઠા છે ક્યાં ગયા, ક્યાં બેઠા છે અહીંયા? હા, કે ભાઈ તમે પ્રતિપાદન કરો છો અને યુગલજી સાહેબ પ્રતિપાદન કરે છે, બેનું સરખું છે? હા, બેનું સરખું છે. કહ્યું, બિલકુલ ફેરફાર નથી. જે ગુરુદેવ કહે છે એ યુગલજી સાહેબ કહે છે, અને જે ગુરુદેવ કહે છે એ હું જ કહ્યું છું, અમે બે ગુરુદેવના શિષ્ય છીએ અને એની પાસેથી અમને આ મળ્યું છે, એની પાસેથી મળેલું તમને કહી છે, આ અમારી સ્વયં કમાણી નથી. પછી કમાણી થાય ને વ્યાજ આવે એ વાત જુદી છે, પછી કમાણી થાય તો વ્યાજ આવ્યા કરે નહીં તો. એટલે આ બધું ગુરુદેવની દેન છે. અમે તો કઈ જાણતા નતા. શું ઉપાદાન, શું નિમિત્ત, શું નિશ્ચય, શું વ્યવહાર, કઈ ખબર નથી. આહા, અંધારામાં હતા. જ્યાં એ ગુરુદેવ નું દર્શન થયા, ત્યાં પરિણતિમાં ફેરફાર થયો. મેં કે આ પુરુષ બરાબર છે. પછી થોડીક ચોડરમલ સાહેબ કહે છે કે પરીક્ષા પ્રદાન થવું, એટલે થોડી પરીક્ષા કરવાનો ભાવ આવ્યો. મેં બધી યુગલજી સાહેબને વાત કરી, પરીક્ષાનો મારો કાળ હતો ત્યારે શું શું વીત્યું અમને. કેમ કે આ વિષય કોઈ સાધારણ નથી. આ ગમે ત્યાં જઈને પ્રમાણવચન, પ્રમાણવચન, આ હા મરી જાય પ્રમાણવચન કહેતા, ધ્યાન રાખજે. પરીક્ષા કરીને પ્રમાણ કરવાની વાત છે. એટલે થોડી પરીક્ષા પણ ગુરુ થાપા પેલા કરી, પણ પરીક્ષા કરીને જ્યાં થાપણા થઈ, અણીશુદ્ધ સર્વાંગી એના વચન સત્ય છે. કોઈ અમુકમાં ભૂલ ને કોઈ અમુકમાં ભૂલ ને એને વ્યાકરણ નથી આવડતો, ગપ્પા મારે છે, કઈક ગુરુદેવને ઓળખતો નથી જીવ. શેટિકાની ગાથા 356 થી શરૂ થાય છે. એની ઉપર એક કળશ અને એનો એક ભાવાર્થ, એના પછીનું આનું મથાવ એ થોડુંક વાંચી લઈ, કળશમાં સારું છે. ભાવાર્થ એ કળશનો ભાવાર્થ છે. એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને શું કહ્યું? જ્ઞાનમાં જ્ઞેયનું નિમિત્ત દેખીને એમ કેવું કે અન્ય દ્રવ્ય આ કર્યું, કુંભારે ઘડો કર્યો, તે વ્યવહારની દ્રષ્ટિથી છે. ખરેખર કરતા કર્મ દ્રવ્ય વચ્ચે હોતું નથી. નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્ય કાંઈ કર્યું નથી. વસ્તુના જોજો, વસ્તુના, વસ્તુ તો દ્રવ્ય છે, વસ્તુના પર્યાય સ્વભાવને, એક વસ્તુ છે અને એક એની પર્યાય થાય છે, એ પર્યાયનો પણ પર્યાય સ્વભાવ હોય છે. વસ્તુના પર્યાય સ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થાનું પરિણમન થઈ જાય છે. તેમાં અન્ય વસ્તુ પોતાનું કંઈ ભેળવી મેળવી શકતી નથી. આ ઉપરથી એમ સમજવું કે પરદ્રવ્યરૂપ જ્ઞેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે જ્ઞાનરૂપે પરિણમે છે. તેઓ એકબીજાને પરસ્પર કંઈ કરી શકતા નથી. માટે જ્ઞાયક પરદેવોને જાણે છે એમ વ્યવહારથી જ માનવામાં આવે છે, નિશ્ચયથી નહીં. નિમિત્ત દેખીને ઉપર આવ્યું છે, નિમિત્ત દેખીને જ્ઞેયનો પ્રતિભાસ દેખીને જ્ઞેયને જાણે છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. એ જ્ઞાન તો જ્ઞાનને જ જાણે છે, જ્ઞાન જ્ઞાયકને જાણતું પ્રગટ થાય છે, ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ પ્રગટ થાય છે, જ્ઞેયને પ્રગટ કરીને નહીં. પણ જ્ઞેયનું નિમિત્ત છે, અહીંયા સ્વચ્છતા છે એટલી જ્ઞાનની, અને એમાં એનો પ્રતિભાસ થાય છે, એ હકીકત છે. તો પ્રતિભાસ દેખીને નિમિત્ત ગણીને તેઓ એકબીજાને પરસ્પર કંઈ કરી શકતા નથી. માટે જ્ઞાયક પરદેવને જાણે છે. જો પેલું પરદેવને કરે છે ઉડાડ્યું, બીજામાં પરદેવને જાણે છે એમ વ્યવહારથી જ લગાડ્યો એમાં નિશ્ચયથી નહીં, એમ વાક્ય પૂરું ત્યારે થાય માનવામાં આવે છે. નિશ્ચયથી તો વ્યવહારે તો પરને જાણે છે, પણ નિશ્ચયથી શું? કે નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એ ભેદી કાઢી નાખો વાક્યમાંથી. હા હા, માલ છે આ શેટિકાની ગાથામાં. હો, જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે, એમાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. જ્ઞાયક પરને જાણે છે એમ જો માને તો ભ્રાંતિ છે. અનુભવ પછી નિશ્ચયને થી આત્માને જાણ્યા પછી એના જ્ઞાનમાં પર પદાર્થનો પ્રતિભાસ દેખીને સાધક કહે છે કે સ્વપર પ્રકાશક છે, એ વ્યવહાર છે. શું કહ્યું? અનુભવ પહેલા પરને જાણે તો ભ્રાંતિ, અનુભવ પછી સાધકનો વાક્ય આવે કે સોને જાણતા પરને જાણે છે તો એ વ્યવહાર છે, નિશ્ચય નથી. પછી તો આમાં કહેશે એ ઉપચારી સદભૂત વ્યવહાર છે, અને ઉપચારી સદભૂત વ્યવહાર સાચો લાગ્યો તો ભ્રાંતિ છે, એકત્વ બધી થઈ જશે. આપણે કાઢો ને ભાઈ. એ શાસ્ત્ર એ નથી કેમ? એ 45 કાલે રાત્રે લેશો, પંચાધ્યાયનો રાત્રે 40-45 ગાથા છે, એમાં ઉપચરિત સદભૂત વ્યવહારને લક્ષણ બાંધ્યું. ઉપચરિત સદભૂત વ્યવહારને જાણીને ફળ શું આવે એ ફળ પણ બતાવ્યું છે. આ ઉપચરિત સદભૂત વ્યવહારને સાચું માને છે, શુદ્ધ આત્મા આખો રહી ગયો. નાયક તો હવે આગળ મથાળું છે, શેટિકાની ગાથા આવે છે, એનું મથાળું માંધે છે પંડિતજી. ખડી તો ખડી જ છે, ખડી એટલે ચૂનો, ખડી એટલે ચૂનો. શેટિકા કયો, ખડી કયો કે ચૂનો કયો? ખડી તો ખડી જ છે, એ નિશ્ચય છે. ખડી સ્વભાવે પરિણામ તે ખડી, ખડી તો સફેદ ભાવે પરિણમે છે, કેમ કે એનો સફેદ ગુણ છે, ભીંત કાળી છે, એ કાળા ભાવે ખડી પરિણમતી નથી. ખડી સ્વભાવે પરિણમતી ખડી એક. હવે નિમિત્તની વાત કરે છે. ભીંત સ્વભાવે પરિણમતી ભીંત, કાળી ભીંત, કાળી ભીંત કાળા રંગ રૂપે પરિણમે છે. ખડી અહીંયા સફેદ ગુણથી ભરેલી છે તેથી સફેદ રૂપે પરિણમે છે. ભીંત સ્વભાવે પરિણમતી ભીંતને સફેદ કરે છે એમ કેવું? નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને કેવું કે એમ કેવું તે પણ વ્યવહાર કથન છે. કાળી ભીંતને સફેદ કરી નાખી, કાલે કાળી હતી, આજે ચૂનો લગાવ્યો તો પૂછો શું છે, કેવી દેખાય છે? કે સફેદ. કાલ કાળી હતી ને આજે સફેદ દેખાય છે, સફેદ જ થઈ ગઈ કે? આ સફેદ થતી હશે, એમાં તન્મય થતી હશે. ખડી ખડીનો સફેદ ગુણ, ખડીને છોડીને ચૂનાનો સફેદ ગુણ, પોતાના દ્રવ્યને છોડી અને કાળી ભીંતમાં તન્મય થાય, થઈ શકે નહીં, અશક્ય છે. છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને વ્યવહાર ઉપચાર કરવામાં આવે, ઉપચાર ખોટો છે. અહીંયા કહેશે કે એક જ દ્રવ્યના પરિણામમાં જ્ઞાનની પર્યાય નહીં પ્રગટ થાય, એક જ પર્યાયમાં નિશ્ચય વ્યવહાર છે. અહીંયા નિશ્ચય વ્યવહાર બતાવશે એક જ પર્યાયમાં. હું જ્ઞાનની એક પર્યાયમાં નિશ્ચય વ્યવહાર, શ્રદ્ધાની એક પર્યાયમાં નિશ્ચય વ્યવહાર, ચારિત્રની એક પર્યાયમાં નિશ્ચય, એક જ પર્યાયમાં નિશ્ચય વ્યવહાર ઉતારીને સમજાવશે. આમાં છે લખેલું બધું. ખડી સ્વભાવે પરિણમતી ખડી, ભીત સ્વભાવે પરિણમતી ભીતને સમજ કરે છે એમ કેવું તે પણ વ્યવહાર કથન છે. તેવી રીતે જ્ઞાયક તો જ્ઞાયક જ છે, એ નિશ્ચય છે. જ્ઞાયક સ્વભાવે પરિણમતો જ્ઞાયક, પરદ્રવ્ય સ્વભાવે પરિણમતા એવા પરદ્રવ્યને જાણે છે એમ કેવું એમ છે નહીં, છે નહીં ને કથન કરવું. ખળષ્ટિકાકાર તો ત્યાં સુધી કે છે, અર્થ કર્યો, વ્યવહાર એટલે કથન માત્ર. શું કહ્યું? વ્યવહાર એટલે આમાં કળષ્ટિકા હાંજે રાખજો એટલે આપણે શબ્દ બતાવશું. વ્યવહાર એટલે કથન માત્ર. કથન માત્ર છે ભાઈ. જ્ઞાન સ્વભાવે પરિણમતો જ્ઞાન પરદ્રવ્યને પરિણમતા એવા પરદ્રવ્ય જાણે છે એમ કેવું વ્યવહાર કથન. આવા નિશ્ચય વ્યવહાર કથનને હવે ગાથાઓમાં દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. એમાં તો છે નહીં અને ગાથા બોલીએ તો એટલો ટાઈમ ચાલ્યો જાય એના કરતા સીધી ટીકા આપણે લઈ લઈ ગિરેજીને વાંચી લઉં. સાત થી કેટલો ટાઈમ?
10 મિનિટ ની વાત.
ઠીક, સવારનો સુધી. સવાર થી 9 પોણો કલાક હતો ને કલાક જ નહીં, ભલે સવારનો થાય તો જરા કહેજો. આ જગતમાં ખડી છે તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. શરૂઆત ત્યાંથી કરી. ઉપાદાન કેવું છે અને નિમિત્ત કેવું છે? ઉપાદાનને પ્રસિદ્ધ કરે તે નિશ્ચય નહીં છે, નિમિત્તને પ્રસિદ્ધ કરે તે નિમિત્તને પ્રસિદ્ધ કરે તે વ્યવહાર નહીં છે. વ્યવહાર નહીં, સંયોગનું જ્ઞાનમાં નિમિત્ત માત્ર છે. નિશ્ચય નહીં આત્માનું ભાન કરાવે છે. વ્યવહાર નહીં થી સંયોગનું જ્ઞાન થાય છે એટલું જ, એમાં પ્રયોજનની સીધી કંઈ છે નહીં. શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે ખડી. ભીતાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું સત્ય છે. જો એ જે ખડી છે, ચૂનો છે, એ ભીતને જ્યારે લાગે છે ત્યારે એમ કથન કરવામાં આવે છે કે આ ભીતને સફેદ કરી. કોણે કરી? કે ચૂનાએ કરી. અહીંયા લાંબી લાંબી વાત ન થાય કે એ તો નિમિત્ત માત્ર છે, એ ઉપાદાન એમાં છે, નિમિત્ત એમાં છે, ચૂનો એને અડતો નથી. એ લાંબી લાંબી વાત ન થાય વ્યવહારમાં. વ્યવહારની ના વાક્યમાં એટલું થાય કે પાણીનો લોટો લાવો. જો લોટો પિત્તળનો છે એમાં તું પાણી ભર્યા આવ ને એ પાણીનો લોટો લાવ, એવી લાંબી વાત થાય? પાણી લોટો લાવો એમ કે ને. આ સમજદાર શું સમજે? પાણી લોટો સમજે છે. લોટો તો જેવો છે તેવો છે, પણ એમાં પાણી ભરીને જયારે આપવામાં આવે ત્યારે લોટો હોય સ્ટેનલેસ સ્ટીલનો અને કહેવાય પાણીનો, ઘડો છે માટીનો, પણ એની અંદર જયારે ઘી હોય ત્યારે ઘીનો ઘડો કહેવાય, તેલ ભરેલું હોય તો તેલનો ઘડો કહેવાય. અગાઉના કાળમાં તો ઘડામાં વેપાર હાલતો હતો ને, હવે ક્યાં? કે દાળ હતી કે મગની દાળ, એમાં છે મગની દાળનો ઘડો લાવો, ચણાની દાળનો ઘડો લાવો, ચણાનો ઘડો લાવો. આ શું થાય? બીજો ઉપાય નથી. એ સમજે છે, એ ઇશારાથી વ્યવહારથી સમજે છે, નિશ્ચયથી સમજી ન શકે. જેમાં ઘી ભરેલું છે એ ઘડો તો માટીમય છે, એ માટીમય ગળામાં ઘી રહેલું છે, તેથી ઉપચારથી ઘીનો ઘડો કહું છું, એ ઘીનો ઘડો લાવ. એમ કઈ વાત લાંબી લાંબી થાય વેપારમાં? તો લો ઘરાક મળ્યો જાય કે આ શેઠ શું ભગવાન કરે, એ ઉપદેશ આપવા મળ્યા કે ના લે આ. હા, વ્યવહાર આ વેડગો છે. વ્યવહાર સત્ય લાગ્યો છે. વ્યવહાર હો, વ્યવહાર નથી એમ નહીં. એ ક્યારે? કે નિર્વિકલ્પ ધ્યાન માંથી બહાર આવે ત્યારે આ હા ભેદમાં આવે ત્યારે વ્યવહાર ઉભો થાય. અભેદની અનુભૂતિમાં વ્યવહાર ફેવાર કઈ છે? ભેદ જ નથી. ભેદને નથી જાણતો પર્યાયના ભેદને, તો પરને જાણવાની વાત તો ક્યાં રહી? અર્થાત ખડી વડે શ્વેત કરાવવા યોગ પદાર્થ છે. હવે જો એટલો વ્યવહાર કયો ને, શ્વેત કરનારી ખડી કરનારી કહ્યું, નિમિત્ત ગણીને ઉપચારથી એને કરતા પણ કહેવામાં આવે. કુંભાર ઘડાને કરે છે એમ કેવા વાક્યમાં બીજું શું થાય? શ્વેત કરનારી ખડી ચૂનો ભીંતને સફેદ કરે છે, એ કરનાર છે. ચૂનો છે એ કાળી ભીંતને સફેદ કરી નાખે છે. શ્વેત કરાવવા યોગ જે ભીત આદિ પરદ્રવ્ય તેની છે કે નથી, કે ખરેખર જે ચૂનો છે એ ભીતને સફેદ કરે છે કે નથી કરતો? વ્યવહારે કરે છે એમ કહેવાનું, પણ ત્યાં વિષય પૂરો થતો નથી હજી. હવે આગળ વધીને સમજાવે છે, એમ તે બંનેનો તાત્વિક વ્યવહાર સંબંધ બતાવ્યો કે ખડી ભીંતને સફેદ કરે છે એવો જગતમાં એક વ્યવહાર છે. એમ તે બંનેનો પારમિક સંબંધ અહીં વિચારમાં, વ્યવહારિક સંબંધ કયો? વ્યવહારે ખડી એટલે ચૂનો ભીંતને સફેદ કરે છે. પણ એ બંનેનો એટલે ચૂનાનો ને ભીંતનો બેનો પારમાર્થિક સંબંધ એટલે વસ્તુના સ્વભાવથી બેને જુદું જુદું જોઈએ તો સંબંધ અહીં વિચારવામાં આવે છે. એ પછી જ્ઞાતાગ્નિમાં ઉતારશે. અગ્નિને જાણે છે કે નહીં જાણે તો શું દોષ આવે એ બધી વાત કરશે. ઊંચી વાત છે આમાં. પ્રકાશનો ટપાલ આવે, ફોન આવે, મેં એને કહી દીધું પ્રકાશને, મેં કહું તમારા મુમુક્ષુ મંડળમાં મુખ્ય વ્યક્તિ કોણ છે? તો કે બાલચંદજી સાહેબ. એની સહી આવશે તો હું આવીશ, તમારી સહીથી નહીં આવું. મેં કહ્યું મને લેખિત ટેલિફોનમાં નહીં, લિખિત કાગળ જોઈએ એની સહી વાળો. એની સહી વાળા બાલચંદ બેઠા છે, એની સહી વાળો કાગળ મારી પાસે આવ્યો. હવે ઓકે, હવે આવીશ જાઓ. એમને એમ કઈ હું આવું અહીંયા, અને કોને તેડાવ્યા છે આ? એમ કોઈની જીભ ન ઉપડે સહી હોય તો મારી પાસે. અરે લેવો છું ફાઇલમાં, એટલા માટે. હા, અહીંયા બનવાનું નતું, કઈ થવાનું નતું, મને ખબર છે. પણ ચોકસાઈ તો ભાઈ કરવી જોઈએ, પંચમ કાળ છે. એમ બંનેનો તાત્વિક પારમાર્થિક સંબંધ વિચારમાં આવે. હા હા હા, એ પરમાર્થની વાત, શુદ્ધની વાત વિરલ છે. આ ઉપદેશ ચાલ્યો ગયો, વ્યવહારના ઉપદેશ રહી ગયા. પણ શું થાય પંચમ કાળમાં? તો પણ પ્રયોજનભૂત વાત રહી ગઈ, અને પ્રયોજનભૂત વાત કરનારા પણ ભલે થોડા પણ રહી ગયા અને રહેશે. પરંપરા તો ચાલવાની છે ને, પરંપરા ચાલવાની છે. ભલે અમે બે વ્યા જાશું, કાળ પાકશે ત્યારે અહીં રહેવાના નથી બે, તો પણ પરંપરા તો ચાલશે. કોઈ ને કોઈ જીવો એવા પાકશે. વ્યવહારનું જ્ઞાન કરાવશે, પણ નિષેધ કરાવશે. અને નિશ્ચયનું જ્ઞાન કરાવી અને એને સન્મુખ કરાવશે કે આની સન્મુખ થા. એવા જીવો પણ પાકશે. પરંપરા સોગાનીજીના જ્ઞાનમાં આવી ગયું છે. કે આ ગુરુદેવના પ્રતાપે એની વાણીના નિમિત્તે પંચમ વારાના છેડા સુધી ઘણા જીવ કોઈ કોઈ જીવ પામશે એમ લખ્યું છે ને. હા, યથાર્થ વાત છે. 9000 ટેપ બહાર આવી ગઈ અને હજારો શાસ્ત્રો બહાર આવી. 11 ભાગ તો ઠીક, એ સિવાયનું કોઈ સાહિત્ય પાર વગરનું આખી જિંદગી વાંચો તો ખૂટે નહીં એટલું સાહિત્ય બહાર આવી ગયું છે. થઈ ગયો વખત. હવે પારમાર્થિક વાત જરા સૂક્ષ્મ છે ને, વ્યવહારની વાત તો સમજવી સાવ સહેલી. ખડી ભીંત સફેદ કરી બરાબર જ છે, એમાં શું પૂછવાનું, શું હોય એની ચર્ચા શું હોય કે ખડી ભીંતને સફેદ કરતી નથી. ઈ શું, ઈ સમજવા જેવું છે, સમજવા જેવું તો એટલું છે.